આપણે આપણી ભૂમિકામાં આ પંચકલ્યાણકને કઈ રીતે નિમિત્ત બનાવ્યું કે જેનાથી આપણે આપણા પરિણામોમાં અભિવૃદ્ધિ થઈ હોય એવું આપણે જાણીએ. બાકી કોઈ જો પ્રસંગ આવ્યો, પ્રસંગ આપણે માણ્યો, પ્રસંગ ભયો ગયો, ભયો ગયો, અને જો આપણા પરિણામોમાં એ ખાલી પરિણામના લેવલ પર ક્યારે થોડી વિશુદ્ધિ થઈ અને એમાં જીવનમાં કઈ બદલાવ ન આવ્યો તો એ પરિણામ તો કઈ સ્થિર રહેવાના નથી. એ તો હવે પાછા આપણે ડેઈલી જીવનમાં હવે એન્ગ્રોસ થઈ ગયા ને, આપણા જે ધંધા પાણી હતા આદિ બધું જે પણ આપણા ઘરના કામ બાદી બધા પાછા રૂટીન ચાલુ થઈ ગયા, આપણે ડેઈલી રૂટીન પાછું એમનો એમ થઈ ગયો તો પરિણામને એમના એમ થતા કેટલી વાર લાગશે, નહીં લાગે ને વાર. તો આને આ પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવને આપણે ખાલી સ્મૃતિ પટલ પર એક મેમરીમાં કે હા આવું આપણે એક ભવ્ય પ્રસંગ માણ્યો હતો એમ કરીને બસ ખાલી યાદમાં જ મૂકી રાખવો છે કે એને કારણે જીવનમાં કઈ બદલાવ આવે એવી આપણી ઈચ્છા છે. મેં એક બીજા ગ્રુપમાં પૂછ્યું, નાનું ગ્રુપ હતું, 5-7 લોકો હતા, તો મેં પૂછ્યું કે તમને પંચકલ્યાણકમાં સૌથી વધારે શું ગમ્યું. બધાએ માણ્યો પ્રસંગ, આપણે બધાએ માણ્યું તો સૌથી વધારે શું ગમ્યું? તો કોઈ કે આનંદ ભયો છે, સોળ સ્વપ્નાનું ફળનું જે ડાન્સનું સોંગ હતું એકદમ ભવ્યાથી ભવ્ય, બહુ સરસ. કોઈ કે નાટકો આપણા હતા, આદિપુરાણ છે, દક્ષિણ યોગ્યતા, અરે એકદમ સરસ ભવ્ય. કોઈ કે બધું જંબુદીપની રચના આપણે કરી હતી ને બધું ભવ્ય. કોઈ કે વીઆર એક્સપિરિયન્સ હતો, આવું તો ક્યારેય ક્યાંય જોયું નથી, ફર્સ્ટ ટાઈમ આવું જયારે આપણે જોયું. વર્ચ્યુઅલ રિયાલિટીમાં આપણે બધું ચશ્મા પહેર્યા હોય અને જાણે આપણે જ જંબુદીપથી ઉડીને ન જતા હોય અને આજુબાજુ બધે જ બધી રચનાઓ આપણને દેખાય. તો જો આ બધા પ્રસંગો તો યાદગાર બને છે, બરાબર છે, કેમ કે આપણે જે આપણા બધાના પરિણામ બધાના ઔદ્યોગિક ભાવ જુદા જુદા છે ને, તો ઔદ્યોગિક ભાવ જુદા છે તો એના અનુસાર કોઈ પ્રસંગ આપણને વધારે ગમે, કોઈ ઓછો ગમે, અથવા તો કોઈમાં આપણને વિશેષ રુચિ આવે. જેને પ્રથમાન યોગ ગમે તો એને આદિપુરાણ બહુ ગમે, જયારે આના જેવું નાટક ક્યારે જોયું નથી. અને જેને તત્વોમાં રુચિ હોય એકદમ ઊંડી તો એને તત્ક્ષણ યોગ્યતા હતો ઓલું સર્વગુણાંશ સંકેત એવા નાટકો ખૂબ ગમે. પણ પોઈન્ટ ઇઝ કે આ બધા પ્રસંગો તો આપણને ગમ્યા, આપણે એને માણ્યા અને વળ્યા ગયા. હવે એને આપણે ચાલો યુટ્યુબ પર 2-5 વાર જોઈ પણ લઈશું પાછા એ જૂની સ્મૃતિઓને યાદ કરવા માટે. પણ મુખ્ય પ્રશ્ન એ છે કે આનાથી આપણા જીવનમાં આ હું જીવ છું એવી શ્રદ્ધામાં શું ફેરફાર છે? કેમ કે ઇવેન્ચ્યુઅલી તો આયોજનમાં પ્રયોજન નથી ભૂલવાનું ને, અને પ્રયોજન શું છે કે જીવને એકમાત્ર પ્રયોજન હોય આ મનુષ્ય ભાવમાં તો તમને દર્શન પ્રગટ કરવું એ આપણું એકમાત્ર પ્રયોજન છે. તમને દર્શન એટલે શું કે આ હું જીવ છું એવો નિર્ણય એ આપણું એકમાત્ર પ્રયોજન છે ને. તો આ આખા આયોજનમાં આ આખો પ્રસંગ આપણે માણ્યો, સમરી સ્ટેટમેન્ટ કે આખો પ્રસંગ આપણે માણ્યો, તો એમાં આ હું આત્મા છું એવી શ્રદ્ધામાં વૃદ્ધિ કેવી રીતના થઈ? અથવા તો આપણા ડેઈલી જીવનમાં જે જાતનો આપણે ધર્મના સંસ્કાર કે ધર્મના પરિણામોમાં પહેલા જોડાતા હતા એના કરતા હવે શું બદલાવ આવ્યો? જો કાંઈ બદલાવ ન આવ્યો તો આ પંચકલ્યાણક આપણે અટેન્ડ કરવા વ્યર્થ થશે, એનાથી કાંઈ બેનિફિટ ન થશે. આપણે સમજો ક્યાંય કોઈ પિક્ચર જોવા જઈએ, કોઈ ક્રિકેટ મેચ જોવા જઈએ, ક્યાંય ફરવા જઈએ, એ ફરવા ગયા હોય એની સ્મૃતિઓ પણ અઠવાડિયું રહે રહી છે ને મગજમાં કે આ જો આ વસ્તુ બહુ સરસ હતી, આરામ હતી, અહીંયા બહુ મજા આવી આમ કે પછી આપણે આપણા રૂટીનમાં વહેલી એટલું બધું ભૂલી જવાય. પછી કદી ફોટાઓમાં યાદ રહે, જ્યારે ફોટાઓ જોઈએ ત્યારે વળી પાછી જૂની સ્મૃતિ આવે. અહીંયા પણ એવું જ છે ને કે પંચકલ્યાણક માણ્યો હવે આ 4-5 વસ્તુઓ બહુ જ જોઈએ, પછી પાછા ભૂલી જઈએ અને જ્યારે યુટ્યુબ પર એ વિડીયો જોઈએ તો એ પાછું ખ્યાલમાં આવે છે. પણ જો આને લઈને સમજો આપણી પહેલા પરિણામોની ભૂમિકા અહીંયા હતી અને પંચકલ્યાણક પછી અહીંયાથી અહીંયા ન પહોંચી તો પંચકલ્યાણક અટેન્ડ કરવા વ્યર્થ છે. ખ્યાલ આવે છે કે નહીં? અને જો આપણી ભૂમિકામાં અભિવૃદ્ધિ થઈ, જ્યાં જ્યાં આપણે પોતે ઉભા છીએ, ખ્યાલ આવે છે? જ્યાં જ્યાં આપણે ઉભા છીએ, કોઈ હજી પ્રાથમિક ભૂમિકામાં છે, કોઈ સ્વાધ્યાય શરૂ કર્યો છે, કોઈ વિશેષ સ્વાધ્યાય છે, જ્યાં જ્યાં આપણે ઉભા છે ત્યાંથી વધારે વૃદ્ધિ જો ન થઈ તો પંચકર્યાના અટેન્ડ કરવું વ્યર્થ. એટલે હવે આ આપણે આપણા જ પરિણામોમાં આને એનાલાઇઝ કરવું જોઈએ. ચલો, પંચકલ્યાણની પહેલા તો ખૂબ તૈયારીમાં આપણે બધા જોડાયેલા હતા, બરાબર? પંચકલ્યાણ દરમિયાન એ તો બેક ટુ બેક બધા કાર્યક્રમો એટલા હોય કે તમને વિચાર કરવાનો ટાઈમ ન પડે. હવે તો બધું શાંત પડ્યું ને, હવે તો આપણી પાસે ફરીથી વિચાર કરવાનો મોકો છે. તો આ પ્રસંગે પંચકલ્યાણ જે આપણે માણ્યા, તો એના નિમિત્તે આપણા જીવનમાં કોઈને કોઈ નિયમ તો આપણે લેવા જોઈએ. બને તો સ્વાધ્યાય આદિનો નિયમ લો, અથવા તો રોજ હું એક વાર દર્શન કરવા આવીશ એ જાતના નિયમો લો. સમજો કે આપણે ભોજન આદિની કંઈ ખાવા પીવાની વસ્તુઓમાં પ્રમાદ થતો હોય હજી, તો એ જાતના કંઈ નિયમો લેવા જોઈએ. નિયમો એટલે લેવા જોઈએ કે આનાથી આપણું જીવન વધારે થોડું ધર્મની દિશામાં આગળ વધે. કેમ કે જો ખરી વાત વિચાર કરીએ, આપણે હમણાં જ આ બધાને આ સમજાવે ને આપણે પોસ્ટર ને બધું, આ સંસાર દર્શન ને બધું, આ સંસાર દર્શનમાં ઉભેલો માણસ હું પોતે નથી છું ને. હવે આયુષ્ય કેટલા બચ્યા આપણા બધાને? લગભગ જેટલા લોકો છે એના અડધા આયુષ્ય તો પૂરા થઈ ગયા. અને આ કોરોના કાળ પછી તો કેટલાના સમાચાર આવે છે ને, યંગ ઉંમરે જ ગયા, તો નેક્સ્ટ નંબર આપણો નહીં આવે એની આપણને શું ગેરંટી છે? આજની આપણે આત્માનું શાસનની જે ગાથા હતી બહુ માર્મિક હતી, કે અલ્પ દોષ પણ જે એ કાર્યકારી નથી. તો જે આપણો દોષ બતાવે એ આપણો સૌથી મોટો એમ કહે ને કે શું શબ્દ હતો એ ઉપકારી છે. અને જો આપણા ગુરુ આપણા દોષ ઢાંકે તો એ ગુરુ પણ આપણા માટે હાનિકારક છે. તો ત્યાં એવી રીતના એ લખ્યું કે જો સમજો કે ગુરુએ આપણા દોષ ઢાંક્યા અને એમાં આ જીવનું આયુષ્ય પૂરું થઈ ગયું તો એ તો કુગતિમાં વયો જશે. એનું કારણ કોણ? એને એનો દોષ કોને લાગશે? એવી જ રીતે અહીંયા આપણું જીવન આ ધર્મમય ન બનાવે અને એમને એમ આયુષ્ય પૂરું થઈ ગયું તો ક્યાં ચાર ગતિમાં રખડા હોયા જેનું કઈ ખબર નહીં પડે. આપણે હમણાં તત્વાદ સૂત્રમાં સ્વાધ્યાય કરશું, આ બધી ગાથાઓ પૂરી થશે ને, પછી લગભગ 9-10 સૂત્રની આજુબાજુ 5 પરાવર્તનનું સ્વરૂપ આવશે. એક એક પરાવર્તનનું સ્વરૂપ આપણે વાંચીએ તો આપણા રોંગટા ઉભા થઈ જાય, આપણે રૂવાટા ઉભા થઈ જાય કે જીવ અનાદિકાળથી આ ચાર ગતિરૂપ સંસારમાં ક્યાં ક્યાં રચી રહ્યો છે. અને જો આપણે આપણું પ્રયોજનભૂત કાર્ય ન કર્યું તો હજી એ રસ્તો ખુલ્લો જ છે. એટલે સંસારની ખરેખર ડરીને આ એક આત્મકલ્યાણનું કાર્ય કરવામાં જીવે જોડાવવું જોઈએ. નહીં તો આ જેવી રીતના ઓલું છે ને, સાપ નીચે ઉભો છે, ચાર કષાયો છે ને વચમાં ઓલો અજગર મિથ્યાત્વ રૂપી ઉભો જ છે, દિવસ રાત આ ડાળીને કાપી રહ્યા છે, આ સમય આપણને ઝકઝોળી રહ્યો છે બધા હાથીની જેમ. અને આ બધા જે રાજદ્વેષ આદિના પરિણામ છે બધા આપણને જાણે, આ ફેમિલી મેમ્બર્સ બધા આપણને જાણે બધા હનીબીની જેમ કરડી રહ્યા છે, બધા પ્રત્યે જે મોહ છે ને, કોઈ પણ પરપદાર્થ પ્રત્યેનો મોહ છે એ આવી રીતના આપણને દુઃખ પહોંચાડી રહ્યા છે. અને બસ હવે ડાળી તૂટવાની વાત છે, ખ્યાલ આવે છે? તો બહુ સાવચેતીથી આપણે આ અમૂલ્ય મનુષ્ય ભવનનું કિંમત સમજીને આપણે આપણા કાર્યમાં ઉત્કૃષ્ટ રીતે જોડાવાની જરૂર છે. ચાલો આપણે આવી જઈએ આપણે ચાલતા વિષયમાં. આ તત્વાદ સૂત્રનો બીજો અધ્યાય છે. બીજા અધ્યાયના પહેલા 7 સૂત્ર જે છે એ 5 અસાધારણ ભાવ ઉપર છે. એમાં આપણે પહેલા સૂત્રની ચર્ચા ગત અનેક ક્લાસમાં કરી છે, લગભગ 5-6 ક્લાસ આપણા થયા અને આપણું પહેલું સૂત્ર પૂરું થઈ ગયું છે. હવે આપણે આગળના સૂત્રમાં જે ભેદ પ્રભેદો છે એની ચર્ચા કરવાની છે.
જો સૌથી પહેલા આપણે એક સમજીએ આ તત્વાર્થ સૂત્રમાં દસ અધ્યાય છે, દસ અધ્યાયમાં સાત તત્વની ચર્ચા આવે છે, એમાં પહેલા ચાર અધ્યાયમાં જીવ તત્વની ચર્ચા આવે, એના પછી અજીવ તત્વની આવશે, પછી આશ્રવની, બંધની, પછી સંવત નિદ્રાની અને મોક્ષની, એવી રીતના આખી ચર્ચા એમાં આવશે. જીવ તત્વની ચર્ચામાં જે પહેલો અધિકાર આપણી વાત થઈ એ કોના ઉપર હતો? પહેલો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ઉપર હતો, બરાબર. એમાં આપણે જોયું તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન, અને એમાં સાત તત્વના નામ આદિ એનું વિશેષ સ્વરૂપ આપણે જોયું. એના પછી સમ્યક જ્ઞાન ને બહુ ડિટેલમાં આપણે જોયું, બધા ભેદ પ્રભેદ જોયા, એની આઠ પર્યાયો જોઈ, અને મતિ શુદ્ધ અવધિ મનપર્યાય આદિનો ભેદ પ્રભેદ આદિ બધું ડિટેલમાં આપણે જાણ્યું. હવે આજે બીજો અધ્યાય જે છે એ જીવના બીજા ભાવો ઉપર, એટલે આ અસાધારણ ભાવ, પછી પાંચ પરાવર્તન, ઉપયોગ, આ બધા ઉપર આની ખૂબ ડિટેલમાં ચર્ચા થશે. ઇન જનરલ જીવના ભાવો ઉપર છે, બરાબર. હવે પાંચ અસાધારણ ભાવ શું છે બોલો, યાદ છે કઈ પ્રશ્ન? બોલો, કોઈને યાદ છે પાંચ અસાધારણ ભાવ કોને કહે છે? નહીં, જો એ તો લેશિયા છે, કષાયોથી અનુરંજિત જે યોગોના પરિણામ એને લેશિયા છે. અહીંયા તો આ પાંચ અસાધારણ ભાવ છે. પેલા તો ભાવ શું છે? ભાવ કોને કહેવાય? ભાવ એટલે કે જીવના ત્રિકાળી અને ક્ષણિક ગુણ અથવા પર્યાય રૂપ સ્વભાવને ભાવ કહેવાય છે, બરાબર. અસાધારણ કેમ કીધું? કેમ કે આવા ભાવો અન્ય દ્રવ્યમાં નથી, આ ફક્ત જીવમાં જ આવા ભાવો જોવામાં આવે. તો કયા ભાવો જોઈએ છે આપણે? તો જો પાંચ પ્રકારના ભાવ, ખરેખર જીવના ભાવો તો અસંખ્યાત લોક પ્રમાણ રૂપ જુદા જુદા છે. આપણે અમારા જ્યાં લેશિયાનું સ્વરૂપ જોયું કે કષાયો તીવ્રથી લઈને મંદ સુધી હોઈ શકે છે, તો એમાં જીવના જુદા જુદા પ્રકારના કષાય આપણે જોવા જઈએ તો એમ તો અસંખ્યાત પ્રકારના જુદા જુદા છે, પણ એને સમજવું કેવી રીતના, એને ક્વોન્ટિફાય કેવી રીતના કરવું? કેમ કે આમ તો એબસ્ટ્રેક્ટ વેલ્યુ લાગે છે, કાં તો હું જાણી શકું મારા ભાવ, કાં કેવડી ભગવાન જાણી શકે છે, એના સિવાય એને વર્ણન કરી શકાતું નથી. તો વર્ણન કરવા માટેની એક પદ્ધતિ, એને કહેવાય પાંચ અસાધારણ ભાવ, જે કર્મમાં જીવના પરિણામ અને કર્મને નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. તો કર્મની અવસ્થા અનુસાર જીવોના પરિણામને વિભાજિત કરવાની પદ્ધતિ, એને કહેવાય પાંચ અસાધારણ ભાવ. ફરી કે કોને કહેવાય? કર્મની અવસ્થા અનુસાર જીવોના પરિણામને વિભાજિત કરવાની પદ્ધતિ, એને કહેવાય પાંચ અસાધારણ ભાવ. ફરીથી આપણે જોયું કે એક દ્રવ્યમાં, એક જીવ દ્રવ્યમાં ગુણો કેટલા છે? અનંત અનંત ગુણો છે, બરાબર. અને દરેક ગુણની પર્યાયની વેરિએશન, ખ્યાલ આવે ને, પર્યાયની તારતમ્યતા, એ અસંખ્યાત પ્રકારના છે. આમ ગુણો અનંત છે અને પર્યાયમાં વેરિએશન અસંખ્યાત પ્રકારના છે. તો ટોટલ જીવના ભાવો કેટલા પ્રકારના થયા? કે અનંત મલ્ટીપ્લાઈડ બાય અસંખ્યાત, ખ્યાલ આવે છે ને. હવે એને સિમ્પલી પાંચ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. પાંચ કેટેગરીમાં એને ડિવાઈડ કરવામાં આવે છે. કયા છે પાંચ કેટેગરી? ઔક્ષમિક ભાવ, શાયોક્ષમિક ભાવ, શાયિક, ઉલટું થઈ ગયું ને, ઔક્ષમિક ભાવ, શાયિક ભાવ, શાયોક્ષમિક ભાવ, ઔદૈક ભાવ અને પારાયણિક ભાવ. જો આપણે સૂત્ર પણ સાથે સાથે વાંચી લઈએ, નેક્સ્ટ સ્લાઇડ કરજો. ઔક્ષમિક શાયિકો ભાવો મિશ્રસ્ય જીવસ્ય સ્વતત્વ ઔદૈક પારિણામિકો છે. એટલે કે જીવના ઔક્ષમિક, શાયિક, શાયોક્ષમિક એટલે કે મિશ્ર, ઔદૈક અને પારિણામિક જે પાંચ પ્રકારના નિજ ભાવ છે, એ સિવાયના બધા ભાવો જીવમાં હોતા નથી. હવે જો આ પાંચ ભાવોમાં આપણે અનેક પ્રકારના સમજણ માટે એના ક્લાસિફિકેશન આદિ જોયા, જેવી રીતના પહેલા ચાર ભાવ છે ઔક્ષમિક, શાયિક, શાયોક્ષમિક અને ઔદૈક, એ બધા પર્યાય રૂપ ભાવો છે, અને પારિણામિક કેવા છે કે સ્વભાવ, એ દ્રવ્ય રૂપ ભાવ છે,
બરાબર આ ચાર પર્યાય રૂપ આવશે, આ દ્રવ્ય રૂપ આવશે. પછી બીજું આપણે શું જોયું કે કર્મની કઈ કઈ અવસ્થાને એને સંબંધ છે. ઔક્ષમિક ભાવમાં આપણે શું જોયું હતું કે અહીંયા કર્મનો શું થાય છે, ઉપશમ થાય છે. ઉપશમ એટલે કે કર્મને દબાવી દીધા, એને સપ્રેસ કરી દીધા. પછી ક્ષાયિક ભાવમાં શું થાય છે, કર્મનો ક્ષય થઈ જાય છે, કર્મની સત્તા જ નથી, એને ડિલીટ કરી નાખ્યા. બરાબર. ત્રીજું ક્ષયક્ષમિક ભાવમાં શું થાય છે, અંશે ક્ષય છે અને અંશે ઉપશમ છે. એટલે ત્રણ કન્ડિશન આપણે જોઈ હતી. કઈ ત્રણ હતી કોઈને યાદ છે? સૌથી પહેલી બહુ સરળ, વર્તમાન કાળની સર્વગાતી સ્પર્ધકોનો ઉદયા ભાવિક છે. એટલે સર્વગાતી સ્પર્ધકો વર્તમાન કાળમાં ઉદયમાં નથી આવતા, એને એનો ક્ષય કહેવાય છે. પછી બીજું સ્પર્ધકોનો, હા, ભવિષ્યકાલીન સર્વઘાતી સ્પર્ધકોનો સદ અવસ્થાન રૂપ ઉપશમ, એટલે ત્યાં જે સર્વઘાતી છે એ ત્યાં ને ત્યાં જ રહે, ઉદયમાં ન આવી જાય, બસ એટલું. બરાબર. અને થર્ડ વર્તમાનકાલીન દેશઘાતી સ્પર્ધકોનો ઉદય, કે વર્તમાનમાં જે દેશઘાતી સ્પર્ધક છે એનો ઉદય ચાલે છે, સર્વઘાતી દેશઘાતીમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે, અને ભવિષ્યમાં રહેલા સર્વગાંધી ત્યાં ને ત્યાં ઉપશમિત કરેલા છે. બરાબર. આ ત્રણ કન્ડિશન થઈ ત્યારે જીવના જે ભાવ છે એને કહેવાય ક્ષયોક્ષમિક ભાવ. અને ચોથું આપણે જોયું ઔદૈક ભાવ. ઔદૈક ભાવ એટલે શું, ક્યાં બાજુ કર્મનો ઉદય અને ઉદય ને રિલેટેડ જીવના જે ભાવ એ ઔદૈક ભાવ. બરાબર. સિમ્પલ. હવે ફોર્થ પારિણામિક ભાવ કોને કહે છે? જીવના સ્વભાવ તો બધા જ છે, પણ કર્મની ઉપાધિથી નિરપેક્ષ, કર્મની ઉપાધિથી નિરપેક્ષ એવા જીવના સ્વભાવને પારિણામિક ભાવ કહે છે. આ વિભાવ ભાવ ઉત્પન્ન થાય, શારીરિક ભાવ ઉત્પન્ન થયો, ઔક્ષમિક એક જીવનો સ્વભાવ કરો કે નહીં? જો એટલે આ સ્વભાવ શબ્દ પણ છે ને અપેક્ષિત શબ્દ છે. જયારે ત્રિકાળી ધ્રુવની સામે કહીએ તો સ્વભાવ નથી, પણ જીવ દ્રવ્યની સત્તામાં કહીએ તો છે કે નહીં? તો જીવના સ્વભાવ છે ને, ખ્યાલ આવે કે નહીં? તો એટલે ખાલી જીવના સ્વભાવને પારિણામિક ભાવ એમ ન કહેવું, કર્મની ઉપાધિથી નિરપેક્ષ એવા સ્વભાવને પારિણામિક ભાવ કહે છે. બરાબર. ચાલો હવે આગળ વધીએ. પછી જો આમાં આપણે અનેક ક્વેશ્ચન આન્સર આદિ બધું જોયું હતું. ઔક્ષમિક ભાવ આપણે ગુણસ્થાન અનુસાર જોયું હતું કે કયા ભાવ ક્યારે પ્રગટ થાય છે. એટલે સૌથી પહેલા જે ફર્સ્ટ ગુણસ્થાનમાં જીવ છે તો અનાદિકાળથી એ જીવને ક્ષયક્ષમિક ભાવ તો છે, અને ઔદૈક ભાવ છે અનાદિકાળથી. બરાબર. બે વસ્તુ અનાદિકાળથી જીવને છે. આ બાજુ અનંતકાળ સુધી કયા ભાવ રહે છે? હવે સિદ્ધ દશા પ્રગટ થઈ પછી કયા ભાવ રહે છે? ક્ષાયિક ભાવ. પારિણામિક તો ત્રિકાળ બધે જ છે, આ બાજુ ક્ષાયિક ભાવ રહે છે. બરાબર. ક્ષયક્ષમિક ભાવ કેવો છે? એક છે ક્ષયોક્ષમ રૂપ ક્ષયોક્ષમિક ભાવ. બરાબર. એક ક્ષયોક્ષમ રૂપ એટલે અનાદિકાળથી છે અને હવે પૂરો થઈને ક્ષાયિક ભાવ થઈ જશે. અને એક છે ધર્મનો ક્ષયોક્ષમિક ભાવ, એટલે જે ધર્મમાં એક સૌથી પહેલા ઔક્ષમિક ભાવ પ્રગટ થયો, એટલે સમ્યક દર્શન મૌનનો ઉપશમ થઈને ત્યાં ઔક્ષમિક સમ્યક તો પ્રગટ થયું, એ ઔક્ષમિક સમ્યક તો ક્ષાયોક્ષમિક સમ્યકોમાં કન્વર્ટ થયું. બરાબર. એટલે ધર્મનો ક્ષાયોક્ષમિક ભાવ પ્રગટ થયો, અને એક વાર ક્ષાયિક થશે એટલે ધર્મનો ક્ષાયોક્ષમિક ભાવ પાછો નાશ થઈ જશે. બરાબર. એટલે જો ઔદૈક ભાવ અનાદિકાળથી હતો અને હવે ભવિષ્યમાં નહીં રહે, એટલે અનાદિસ્થાન. પછી બીજું ક્ષાયિક ભાવ અનાદિથી નહોતો, પ્રગટ થયો એટલે સાદી અનંત. પછી ત્રીજું ક્ષાયોક્ષમિક ભાવ, તો આમ અનાદિસ્થાન અથવા સાદિસ્થાન. ઓલો ક્ષાયોક્ષમિક વાળો અનાદિસ્થાન, અને ધર્મનો ક્ષાયોક્ષમિક ભાવ સાદિસ્થાન. બરાબર. ચોથું ઔદૈક ભાવ અનાદિથી હતો, હવે પછી નહીં રહે એટલે અનાદિસ્થાન. અને પારિણામિક ભાવ એ તો અનાદિસ્થાન. અને પર્યાયની અપેક્ષાએ જોઈએ તો પહેલા ચારેય ભાવ એક સમયના છે એટલે બધા સાદિસ્થાન, ખ્યાલ આવે? પણ પારિણામિક ભાવ જેવું છે, ત્રિકાળ છે, એ પર્યાય ભાવ નથી, ત્રિકાળ છે, એટલે અનાદિ અનંત. એના સિવાય આગળ આપણે પારિણામિક ભાવના ત્રણ ભેદ જોયા હતા. આ તો આપણે જનરલ કહી દઈએ કે ભાઈ દ્રવ્ય રૂપ ભાવ છે, પણ જો ખરેખર પારિણામિક ભાવના આપણે પહેલા બે ભેદ જોયા, અશુદ્ધ પારિણામિક અને શુદ્ધ પારિણામિક. બરાબર, અશુદ્ધ પારિણામિક ની અંદર ત્રણ ભાવ, ત્રણ ભેદ જોયા, અશુદ્ધ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. બરાબર, અને જે શુદ્ધ પારિણામિક છે એ પરમ પારિણામિક ભાવ છે. દરેક દ્રવ્યમાં જે ત્રિકાળી સત્તા જે છે, જે પર્યાય થી નિરપેક્ષ એક અનાદિ અનંત રહેવા વાળી ત્રિકાળી સત્તા, એને પરિણામ, એને પરમ પારિણામિક ભાવ કહેવાય. આ જીવમાં જે ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા, જેને આપણે કહીએ પર્યાયના ભેદથી પણ પાર, ગુણ ભેદથી પણ પાર, એક આખી અખંડ વસ્તુ અનાદિ અનંત રહેવા વાળી, એને કહેવાય શુદ્ધ પારિણામિક ભાવ અથવા પરમ પારિણામિક ભાવ. એના સિવાય આ મનુષ્ય તિર્યન ચાલી અવસ્થાઓમાં જે દસ પ્રાણ થી જીવનાર, જીવની પર્યાય રૂપ અવસ્થા છે, એને કહેવાય અશુદ્ધ પારિણામિક ભાવ અથવા જીવત્વ ભાવ, અશુદ્ધ જીવત્વ. બરાબર, અને જીવમાં તમને દર્શન પ્રગટ કરી શકવાની યોગ્યતા અથવા ન કરી શકવાની યોગ્યતા, એ જે પર્યાય રૂપ ભાવ, એ કહેવાય ભવ્યત્વ અથવા અભવ્યત્વ. બરાબર, આજે આપણે એક સાધારણ ચર્ચા કરી હતી. હવે જો આપણે આના આ પાંચ ભાવોના ભેદ પ્રભેદમાં જઈએ છીએ, આપણે આગળ સેકન્ડ સૂત્રમાં એન્ટર થઈએ. જો સેકન્ડ સૂત્ર આપણે વાંચશું બધા બોર્ડ ઉપર, ત્યાં સ્ક્રીન ઉપર, ભાવોના ભેદ દ્વિ નવ, જો એક એક ભેદ, એક એક બ્રેક કરીને વાંચશો ને તો બહુ ઇઝીલી વાંચવામાં આવશે. દ્વિ નવ અષ્ટદશે અષ્ટદશ એકવિંશતિ ત્રિભેદાઃ યથાક્રમમ. ફરીથી વાંચે છે, દ્વિ એટલે બે, પછી નવ એટલે નવ ભેદ, પછી અષ્ટાદશ અઢાર, એકવિંશતિ એકવીસ, અને ત્રિભેદાઃ યથાક્રમમ, ક્રમથી બે નવ અઢાર એકવીસ અને ત્રણ ભેદ છે. આપણે ક્રમ પહેલા કયો જોયો હતો, પહેલા ઔક્ષમિક, પછી ક્ષાયિક, પછી ક્ષાયોક્ષમિક, પછી અદૈહિક અને પછી પારિણામિક. બરાબર, નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. જો ઉપર કહેલા પાંચ ભાવો અનુક્રમથી બે નવ અઢાર એકવીસ અને ત્રણ ભેદ વાળા છે, તો એ અનુક્રમ કયો છે, તો જો અહીંયા ઔક્ષમિક ભાવના બે ભેદ દ્વિ, બરાબર, ક્ષાયિક ભાવના નવ ભેદ નવ, ક્ષાયોક્ષમિક ભાવના અઢાર ભેદ એકાદશ, એકાદશ છે ને, અષ્ટદશ, અષ્ટદશ છે ને, હા તે, એના પછી એકવિંશતિ એટલે એકવીસ, ઔદૈહિક ભાવના એકવીસ ભેદ, અને પારિણામિક ભાવના ત્રણ ભેદ યથાક્રમ. બરાબર, આ ક્રમથી છે. આગળ જો હવે આપણે ત્રીજું સૂત્ર જોઈએ છે, પહેલા ઔક્ષમિક ભાવના બે ભેદ. હવેના પાંચ સૂત્રમાં એક એક ભાવ લઈને એના ભેદ પ્રભેદને સમજાવશે. જો સૌથી પહેલા આપણે ત્રીજું સૂત્ર જોઈએ, ઔક્ષમિક ભાવના બે છે, સમ્યક્ત્વ ચારિત્ર્ય, સમ્યક્ત્વ ચારિત્ર્ય, બે ભેદ કયા છે, ઔક્ષમિક સમ્યક્ત્વ અને ઔક્ષમિક ચારિત્ર. જો એનો અર્થ ઔક્ષમિક સમ્યક્ત્વ અને ઔક્ષમિક ચારિત્ર એમ ઔક્ષમિક ભાવના બે ભેદો છે. નેક્સ્ટ સ્લાઇડ જોજો, એ નેક્સ્ટ સ્લાઇડમાં એ બે પ્રભેદ આપણે જોઈ લીધા. બરાબર, ઔક્ષમિક સમ્યક્ત્વ, ઔક્ષમિક ચારિત્ર. હા બરાબર, હવે જો આપણે એક એકને થોડું સમજવાની ટ્રાય કરીએ, ઔક્ષમિક સમ્યક્ત્વ એ જીવના કયા ગુણની સામે છે, શ્રદ્ધા ગુણની સામે, શ્રદ્ધા ગુણની સામે, અને ઔક્ષમિક ચારિત્ર એ ચારિત્ર ગુણની સામે છે. બરાબર, જ્યારે કર્મમાં, દર્શન ગુણીય કર્મમાં ઉપશમ થાય છે તો જીવના શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય પ્રગટ થાય, એને ઔક્ષમિક સમ્યક્ત્વ કહેવાય છે. અને જ્યારે ચારિત્ર ગુણીય કર્મ ઉપશમ થાય, ત્યારે જે ચારિત્ર ગુણની ઉપશમ રૂપ અવસ્થા એટલે શુદ્ધ રૂપ અવસ્થા, એને ઔક્ષમિક ચારિત્ર કહેવાય છે. આ બે માંથી સૌથી પહેલા કયું પ્રગટ થાય, સાથે નું થાય, સૌથી પહેલા ઔક્ષમિક સમ્યક્ત્વ પ્રગટ થાય. ના ના ના, જો આપણે સરળ સમજીએ ને ક્યારે થાય, જ્યારે ઔક્ષમિક સંયુક્ત પ્રગટ થાય છે અને દર્શન મૌનનો ઉપશમ થાય છે ત્યારે અનંતાનુબંધીનો ઉપશમ નથી થતો. અનંતાનુબંધી ફક્ત પોતા રૂપે ઉદયમાં નથી આવતી, એને ઉપશમ ન કહેવાય. કેમ કે ત્યાં બીજી મૌનીય પ્રકૃતિ ઉદયમાં આવી રહી છે, ચારિત્ર મૌની બીજી પ્રકૃતિ ઉદયમાં આવી રહી છે. એટલે એ ક્ષણે ફક્ત ઔક્ષમિક સંયુક્તત્વ જ છે, ઔક્ષમિક ચારિત્ર ક્યાં નથી. ઔક્ષમિક ચારિત્ર ક્યાં છે? જયારે જીવ ઉપશમ શ્રેણીમાં ચડે અને ચારિત્ર મૌનની બધી જ પ્રકૃતિઓનો ઉપશમ થાય અને અગિયારમાં ગુણસ્થાને જાય, ત્યાં જઈને એને ઔક્ષમિક ચારિત્ર પ્રગટ થાય છે. હવે ત્યારે અહીંયા તેથી ઓક્ષમ સમ્યક તો પણ છે, ત્યારે દેવ એક સાથે હશે અગિયારમાં ગુણસ્થાન, ખ્યાલ આવે છે ને? ત્યારે ઔક્ષમિક સમ્યક તો પણ છે, ઔક્ષમિક ચારિત્ર પણ છે, પણ એ ખાલી અગિયારમાં ગુણસ્થાને. સૌ પ્રથમ તો ઔક્ષમિક સમ્યક તો પ્રગટ થયું. કઈ ક્વેશ્ચન હતો? હા, જો એમનો પ્રશ્ન છે, સૌથી પહેલા ઔક્ષમિક સંયુક્ત પ્રગટ થયું તો અનંતાનુબંધી ઉપશમ નો થાય? ન થાય. આપણે પહેલા જોયું છે ઉપશમના બે પ્રકાર છે. એક ઓલો ગેપ ક્રિએટ કરે, અંતર કરે, અને અંતર કર્યા પછી એ સમયમાં જયારે એ પર્યાયો પહોંચે તો ત્યાં એ કર્મ જ નથી, અને એ કર્મ નથી એટલે ત્યાં ગુણ આપણા ગુણની શુદ્ધ અવસ્થા પ્રગટ થાય છે. આને કહેવાય પ્રશસ્ત ઉપશમ. અને બીજું છે અપ્રશસ્ત ઉપશમ, એટલે કે એ કર્મ પોતા રૂપે ઉદયમાં ન આવવો અને અન્ય રૂપે ઉદયમાં આવી જવો, તો એને ત્યારે ત્યાં દબાવી રાખ્યો ને, ઉદયમાં ન આવવા દીધો, એને જ કહેવાય અપ્રશસ્ત ઉપશમ. તો ત્યાં અનંતાનુબંધીનું અપ્રશસ્ત ઉપશમ થાય છે, પણ એ ઔક્ષમિક ભાવ માટે કારણભૂત નથી. ત્યાં ફક્ત અનંતાનુબંધી પોતા રૂપે ઉદયમાં નથી આવતો. હવે સમજો, આપણે એક્ઝામ્પલ લઈએ, સમજો પૂજ્ય ગુરુદેશીનો એક્ઝામ્પલ લઈએ, બરાબર. આ ભાવમાં એમણે પહેલા ઔક્ષમિક સંયુક્ત પ્રગટ કર્યું, પછી ક્ષાયોક્ષમિક સંયુક્ત કર્યું, બરાબર. અહીંથી હવે દેવગતિમાં ગયા ત્યાં એમનું ક્ષાયોક્ષમિક સંયુક્ત હશે. હવે ક્યારેક ક્ષાયિક સંયુક્ત પ્રગટ કરશે આગળ, એનું કંઈ બહુ વર્ણન આવ્યું નથી ક્યારે કરશે, પણ ક્યારેક કરશે. હવે જ્યાં સુધી આ ક્ષાયોક્ષમિક સંયુક્ત એમનું ચાલુ છે ત્યાં સુધી અનંતાનુબંધીની પ્રકૃતિઓ સત્તામાં છે, દર સમયે છે, પણ ઉદયમાં નથી આવતી અને અન્ય રૂપે કન્વર્ટ થઈ જાય છે, પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન સંજોગન રૂપે દર સમયે. ખ્યાલ આવે છે કે નહીં? ઉપશમ એટલે જો ઉપશમ એટલે જાણે દબાવી રાખ્યો અને ઉદયમાં જ ના આવવા દીધું, એને ઉપશમ કહેવાય. પણ અહીંયા એવું નથી, અહીંયા તો એને સંક્રમણ કરી નાખ્યું, બરાબર. અનંતાનુબંધીનું સંક્રમણ અન્ય પ્રકૃતિઓમાં થયું અને એના પરમાણુઓ ખરી ગયા, એના પરમાણુ ત્યાં એ રૂપે નથી રહ્યા, ખરી ગયા.
અનંતાનુબંધી રૂપે ઉદયમાં નહીં આવીને
અન્ય રૂપે ઉદયમાં આવીને ખરી ગયા, એટલે એને ઉપશમ કહેવાતું નથી. જો આપણે અહીંયાથી ડિસ્ક્રિપ્શનમાં છે, સૌથી પહેલા જીવને ઔક્ષમિક સંયુક્તો પ્રગટ થાય, બરાબર. જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય, પહેલા ગુણસ્થાનમાં હોય, તો ઔક્ષમિક સંયુક્તો પ્રગટ કરે તો કયું ગુણસ્થાન થાય? ચોથું ગુણસ્થાન થાય. ઔક્ષમિક સંયુક્તો પછી, એટલે ઔક્ષમિક સંયુક્તોના કાળમાં જ મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ ટુકડા થાય છે, બરાબર. હવે ડિપેન્ડિંગ ઓન કે એના પછી એ કાળ પૂરો થાય ત્યારે કોનો ઉદય આવે છે, એના અનુસાર કાં તો જીવ ચોથામાંથી પાછો પહેલામાં આવી જાય અને મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, કાં તો જીવ ઔક્ષમિક સંયુક્તોમાંથી ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં જાય અને એને મિશ્ર પ્રકૃતિનો ઉદય આવે. એ પણ અંતરમુહૂર્ત માટે જ રહે, એના પછી કાં તો ફર્સ્ટમાં આવી જાય કાં પાછો ફોર્થમાં વયો જાય, કાં તો જીવ સેકન્ડ ગુણસ્થાનમાં વયો જાય. ખ્યાલ આવે છે ને? જે સાતાધન ગુણસ્થાન છે કે એમને આ ત્રણ નો ઉદય નથી પણ અનંતાનુબંધી નો ઉદય આવી ગયો અને ત્યાંથી ડેફિનેટલી વિદ્યાર્થીઓમાં જ જશે, કાં તો સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલુ થઈ જાય અને સમ્યક પ્રકૃતિનો ઉદય થતા જીવ ક્ષાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ રહે છે, બરાબર. હવે જો સેમ એક્ઝામ્પલ, ક્ષાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ છે ત્યારે સત્તામાં તો મિથ્યાત્વ છે ને, પણ ઉદયમાં નથી આવતું, એ કન્વર્ટ થઈને સમ્યક પ્રકૃતિ રૂપ ઉદય થઈ જાય છે, તેને ઉપશમ કહેવાતો નથી. ख्याल आ रहा है, संक्रमित थी जाए तो जो हम आप वाँची है औपशमिक सम्यक्त्व जीवने पोताना सत्य पुरुषार्थ थी जयरे औपशमिक सम्यक्त्व प्रगटे है त्यारे जड कर्मो साथ निमित्त नैमित्तिक संबंध एवो हो मिथ्यात्व कर्म नो अनंतानुबंधी क्रोध मान माया लोभ कर्म नो स्वयं उपशम थी जाए बराबर जो अहिया वर्ड यूज करे उपशम थी जाए देव પણ બેના ઉપશમમાં બહુ ફરક છે. નિત્યાત્વ નો ઉપશમ બોલો પ્રશસ્ત ઉપશમ છે અને આ અપ્રશસ્ત છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવોને તથા કોઈ સાદી મિથ્યા દ્રષ્ટિને નિત્યાત્વની એક અને અનંતાનુબંધીની ચાર એમ કુલ પાંચ પ્રકૃતિ ઉપશમરૂપ થાય છે અને બાકીના સાદી મિથ્યા દ્રષ્ટિને નિત્યાત્વ સમ્યક નિત્યાત્વ સમ્યક પ્રકૃતિ એ ત્રણ તથા અનંતાનુબંધીની ચાર એમ કુલ સાત પ્રકૃતિ નો ઉપશમ થાય છે. જીવના આ ભાવને ઔપશમિક સમ્યક્ત્વ કહે છે. જો આપણે સમજી લઈએ કોઈ જીવ અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે તેને દર્શન મુનિની એક જ પ્રકૃતિ છે બરાબર મિથ્યાત્વ છે એને સમ્યક મિથ્યાત્વ સમ્યક પ્રકૃતિની સત્તા નથી અનંતાનુબંધીની એની ચાર અતિશ થયેલા છે તો એ આ પાંચના એક સાથે એને ઉપશમ કર્યો એટલે પાંચને ઉદયમાં ન આવવા દીધું બરાબર એને પાંચ પ્રકૃતિના ઉપશમ સહિત ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટ કર્યું. હવે ઔપશમિક સમ્યક્ત્વના કાળમાં નિત્યાત્વના ત્રણ ટુકડા થઈ ગયા તો નિત્યાત્વ સમ્યક નિત્યાત્વ સમ્યક પ્રકૃતિ બની બરાબર. હવે આ સમ્યક નિત્યાત્વ અને સમ્યક પ્રકૃતિની સત્તા એની એનું ટાઈમ ફ્રેમ એ પલ્યના અસંખ્યાતનો ભાગ જેટલું હોય છે એટલે અસંખ્યાત વર્ષો જેટલું હોય છે એમ સમજો બરાબર. એમાં પણ જે સમ્યક પ્રકૃતિની સત્તા સમ્યક નિત્યાત્વ કરતા ઓછી હોય છે બરાબર. એટલે હવે સમય જતા એક એક નિષેકો કરતા જાય તો સૌથી પહેલા કઈ ખતમ થશે આ ત્રણમાં સૌથી પહેલા કઈ ખતમ થશે? ના ના ફરીથી સાંભળો. જો નિત્યાત્વની સત્તા હતી એના ત્રણ ટુકડા છે તો સમજો અહીંયા બીજી એક આખી સત્તા ઉભી કરી અહીંયા ત્રીજી ઉભી કરી બરાબર. નિત્યાત્વની તો લાંબી ચોળી હતી પણ આ સમ્યક નિત્યાત્વની પલ્યનો અસંખ્યાતનો ભાગ જ થયો અને સમ્યક પ્રકૃતિની એનાથી પણ ઓછી થઈ. હવે સમજો કે નિષેકો ખરતા ગયા એટલે ઉપર ઉપર જતા જઈએ ને આપણે તો ત્રણમાંથી સૌથી પહેલા કયા કર્મની સત્તા પૂરી થશે? સૌથી પહેલા સમ્યક પ્રકૃતિની પૂરી થશે કેમ કે નિત્યાત્વ કરતા આની ઓછી આના કરતા આની ઓછી. ખ્યાલ આવે છે ને? હવે ઇમેજિન કરો કે કોઈ જીવને ઔપશમિક સમ્યક્ત્વમાંથી ક્ષાયોક્ષમિક કન્વર્ટ થઈ ગયું બરાબર. હવે જો એને ક્ષાયોક્ષમિક થઈ ગયું તો કન્ટિન્યુઅસલી નિત્યાત્વ અને સમ્યક નિત્યાત્વ સમ્યક પ્રકૃતિમાં થયા જ કરે છે એટલે એને ઊંચું થતું જ જશે તો એને ક્યારેય પૂરી નહીં થાય. ખ્યાલ આવે ને? પણ હવે સમજો કોઈ જીવ નિત્યાત્વમાં આવી ગયો તેને પાછો ઉદય નિત્યાત્વ નો છે સમ્યક નિત્યાત્વ અને સમ્યક પ્રકૃતિ ત્યાં ત્યાં સ્ટેન્ડ સ્ટીલ થઈ ગયા સત્તા બની કરી પણ હવે એમાં કઈ એડિશન નથી સબટ્રેક્શન તો છે ને નીચેના નિષેકો ખરતા જાય છે નીચેના નિષેકો નિત્યાત્વ રૂપ કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે અને નવા ઉપર એડ થતા નથી તો દેર વિલ બી વન પોઈન્ટ કે જયારે સમ્યક પ્રકૃતિ પૂરી ખતમ થઈ જાય અને ત્યારે નિત્યાત્વ સમ્યક નિત્યાત્વ અને અનંતાનો બંધીની ચાર એમ છ પ્રકૃતિઓ પડેલી. ખ્યાલ આવ્યો કે નહીં? હવે સમજો કે કોઈ જીવ ત્યારે પુરુષાર્થ માંડીને ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટ કરે તેને કેટલી ઉપશમિત કરવાની? ઓલી બે અને આ ચાર ટોટલ છ. ખ્યાલ આવ્યો ને? અને સમજો એને ત્રણેયની સત્તા હતી અને ઉપશમિત કરીને ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટ કર્યું તો કેટલી ઉપશમિત કરવાની? તો સાતે સાત કરવાની. ખ્યાલ આવે ને? એટલે ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે કાં તો પાંચ પ્રકૃતિનો ઉપશમ થાય છે કાં છ નો કાં સાત. કેવી રીતના એ ખ્યાલ આવ્યો ને બધાને કે પાંચ ક્યારે છ ક્યારે ને સાત ક્યારે. હવે જો બીજું એ પણ સમજો કે આની સત્તા જે છે અસંખ્યાત વર્ષોની છે સમ્યક નિત્યાત્વ અને સમ્યક પ્રકૃતિ એ અસંખ્યાત વર્ષમાં જો જીવ પુરુષાર્થ કરે સમ્યક દર્શનમાં તો એને વળી પાછું ત્રણેય પ્રકૃતિનો ઉપશમ કરવો પડતો નથી. સમજો મિથ્યાત્વમાં હોય અને સમ્યક દર્શનનો પુરુષાર્થ કરે તો સીધા ક્ષાયો ક્ષમિકમાં જાય. ફરીથી ત્રણ પ્રકૃતિની સત્તા છે બરાબર, એમાં મિથ્યાત્વનો ઉદય ચાલુ છે, આ બે આમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે. હવે જો જીવે સમ્યક દર્શનનો પુરુષાર્થ કર્યો તો એનો મતલબ કે બેઝિકલી મિથ્યાત્વને રોકી દેશે અને સમ્યક પ્રકૃતિનો ઉદય સીધો ચાલુ થઈ જશે. મિથ્યાત્વ ગયા પછી સમજો કે મેં ઔક્ષમિક સમ્યક તો પ્રગટ કર્યું હમણાં અને અંતર્મુહૂર્ત પૂરું થતા જ મારા પરિણામ નીકાળી લઈ ગયા તો હું સીધો મિથ્યાત્વમાં ગયો છું અને વળી પાછા અંતર્મુહૂર્ત પછી હું પાછો પુરુષાર્થ ઉપાડ્યો તો સીધું ક્ષાયો સમયમાં ગયો. આવું ત્યાં સુધી ચાલશે કે અસંખ્યાત વર્ષોમાં મેજોરિટી ટાઈમ વયો જાય ત્યાં સુધી આ પોસિબિલિટી છે. ત્રીજી ખ્યાલ, હવે જો થોડો માઇનર પોર્શન જ બાકી છે ત્રણેય પ્રકૃતિનો, થોડોક જ કાળ બાકી છે, ત્યારે જઈને જીવને સેકન્ડ ટાઈમ પાછું ઔક્ષમિક સમ્યક થવાનો ચાન્સ છે. શરૂઆતના ટાઈમમાં પાછું ઔક્ષમિક નહીં જ થાય, પાછળથી થશે. એટલે કોઈ જીવને અનાદિ મિથ્યા દ્રષ્ટિ હતો, એને પહેલી વાર પ્રથમ ઉપશમ થયું, એના પછી બીજી વાર પ્રથમ ઉપશમ ક્યારે થઈ શકે? તો અસંખ્યાત વર્ષો પછી પ્રથમ ઉપશમ. એટલે શ્રેણીમાં દ્વિતીય ઉપશમ થાય એની હમણાં વાત નથી કરતા. પ્રથમ ઉપશમ એટલે પહેલી વાર સમ્યક દર્શન જે પ્રગટ કર્યું એની જ વાત કરીએ, મિથ્યાત્વથી સમ્યકત્વમાં જાય એની વાત કરીએ. તો એક વાર ગયા પછી બીજી વાર ક્યારે થાય? કે અસંખ્યાત વર્ષો પછી જ થાય, એની પહેલા નો જ થઈ શકે. કેમ ન થઈ શકે? કેમ કે વચમાં સીધું ક્ષાયણ સમયમાં વયો જાય. એ ખ્યાલ આવ્યો આ બધાને? ક્લિયર? એટલે આપણે આ જોયું પાંચ પ્રકૃતિ, છ પ્રકૃતિ, સાત પ્રકૃતિ. ના ના, ફરીથી કહો ક્વેશ્ચન. ક્વેશ્ચન ફરીથી રિપીટ કરો. વચ્ચે એટલો ગેપ? હા, બે પ્રથમોક્ષમ વચ્ચે એટલો ગેપ કેમ? કેમ કે જો વચમાં જીવ પુરુષાર્થ કરે તો પ્રથમોક્ષમ ન કરે, સ્ત્રીરૂપ ક્ષાયોક્ષમિક સમ્યકત્વમાં જાય. એટલે કયો જીવ ગેપ માટે કયો જીવ કન્સિડર કરવાનો? કે જેને વચમાં પુરુષાર્થ જ ન કર્યો. કેમ કે જેને પુરુષાર્થ કર્યો એ તો સીધો ક્ષાયોક્ષમિક સમ્યકત્વમાં ગયા ગયા ને, અને જેને પુરુષાર્થ ન કર્યો તો મિથ્યાત્વમાં રહ્યા, અને પાછળથી ફરીથી પુરુષાર્થ કર્યો તો હવે ફરીથી એમને પ્રથમ ઉપશમ થાય છે. બરાબર? હા, પાછું ત્યાં સુધી ઔક્ષમિકમાં નહીં જાય, એ બીજું ક્ષાયોક્ષમિકમાં જ હોય. હવે સમજો કે ત્રણ ટુકડામાંથી બે પૂરા જ થઈ ગયા, ખાલી મિથ્યાત્વ જ બચ્યું. બોલા ત્રણ કઈ ના હતા, ખતમ જ થઈ ગયા, ખાલી મિથ્યાત્વ બચ્યું. તો હવે કયું સમ્યકત્વ થશે? હવે તો ઉપશમિક જ થશે ને, બીજું ઓપ્શન જ નથી એની પાસે. કેમ કે ઓલી તો છે જ નહીં સત્તા, તો ક્ષાયોક્ષમ કેવી થાય? ખ્યાલ આવે? ના, તો પ્રથમ ઉપશમ જ કહેવાય. દ્વિતીય ઉપશમ જો આ પ્રથમ અને દ્વિતીય થી આપણને શું થાય કે ફર્સ્ટ ટાઈમ ને સેકન્ડ ટાઈમ, પણ એવું નથી. આની પરિભાષા જુદી જુદી છે, આ બે એન્ટિટી જુદી જુદી છે. જે પાછળથી શ્રેણીમાં જે ઔક્ષમિક સમ્યકત્વ થાય એને દ્વિતીય ઔક્ષમ કહેવાય, અને આ જે શરૂઆતમાં સમ્યક દર્શન વખતે જે ઔક્ષમિક થાય એને પ્રથમ ઉપશમ જ કહેવાય. એટલે જેટલી વાર કરો તોય પ્રથમ ઉપશમ જ કહેવાય. ખ્યાલ આવે? હા, વેરી ગુડ ક્વેશ્ચન. જો મહાવીર ભગવાનના જીવ હતા એ પુરુરવા ભીલ કરી ગયા હતા, બરાબર? હા હા, એ પુરુરવા ભીલના કાળ પછી ત્યારે એમને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું પછી ભાવલિંગી મુનિરાજ થયા. કયું ભાવ હતો? એક નામ બી મને આમ યાદ છે પણ હમણાં નથી આવ્યું. વો ઉપરથી કઈક રાજા હતા, એ રાજા હતા, એ ભાવમાં એમને મુનિ દીક્ષા ધારણ કરી ભાવ લીધી સંત થયા. ત્યાં એમણે દીક્ષા લીધી અને એના પછી એમને જે વાસુદેવ હોય ને એ વાસુદેવની રુદ્ધિ જોઈને એમને એમ ભાવ થયો ત્યારે આવી રુદ્ધિ તો બહુ સરસ નિદાન બંધ થઈ ગયો એટલે એમણે ત્રિપુષ્ટ નારાયણનો ભાવ બાંધ્યો. એના પછી ત્રિપુષ્ટ નારાયણ થયા ત્યાંથી નરક ગતિમાં ગયા. નરક ગતિ પછી અનેક નરક તેને જાહેર કરીને પછી ચાર ગતિરૂપ સંસારમાં ઘણા રખ્યા. ત્રિપુષ્ટ નારાયણ કયા તીર્થંકરના કાળમાં થયા હતા? સોળમાની અગિયારમાં તીર્થંકર અગિયારમાં તીર્થ સોળમા શાંતિનાથ ભગવાનના ભાવ પણ ત્યારે હતા એટલે અગિયારમાં તીર્થંકરના કાળ. અગિયારમાં તીર્થંકરથી લઈને મહાવીર ભગવાન સુધી કેટલો કાળ ગયો? ઘણા હજારો સાગરો પણ વયા ગયા, હજારો લાખો સાગરો પણ વયા ગયા. તો એટલું લાંબુ તો એ સમ્યક તો ટકે નહીં એટલે એનું સમ્યક તો છૂટી ગયું. તો એના પછી 2000 સાગરો પંપમાં તો પાછા તરત પર્યાય છૂટી ગયા એટલે વચમાં ત્યાંથી એકેન્દ્રિયમાં પણ ગયા ગયા. ત્યાંથી નરકે જવાના બરાબર છે તમારી વાત. તો સમ્યક દર્શન છૂટે એટલે જ નરકે જાય બરાબર. પછી ત્યાંથી અનેક એમણે ભવો ભવો કર્યા પછી પાછા આવીને સિંહના ભાવમાં ફરીથી એમણે સમ્યક દર્શન પ્રગટ કર્યું. ઓલું એ પ્રથમ ઓપ્શન હતું અને આ વચમાં આ ભીલના ભાવમાં હવે વચમાં બધું છૂટી ગયું. હવે બીજી વાર જયારે સિંહના ભાવમાં કર્યું તો ત્યારે પાછું ઓપ્શન એક કર્યું પ્રથમ ઓપ્શન. ખ્યાલ આવે જો બાકી તો કર્ણાનિયો અનુસાર એક જ ભાવમાં લાખો વાર શાયોક્ષમિક સમ્યક તો છૂટે ને પાછું થાય. કેમ કે એક જેવી રીતના મુનિરાજના પરિણામ કેવા હોય છઠ્ઠા સાતમા ગુણસ્તરમાં જુલ્યા કરે તો એક 1.5 સેકન્ડમાં અંદર લીન થઈ જાય અને વળી પાછા 0.25 સેકન્ડ લીન રહે અને વળી પાછા બહાર આવી જાય તો અંદર બહાર કરતા હોય આપણને ખબર ન પડે પણ એ પરિણામ એટલા એમના સૂક્ષ્મ છે કે અંદર હમણાં સાતમા ગુણસ્તરમાં આત્મામાં લીન થઈ ગયા વળી પાછા છઠ્ઠામાં બહાર આવી જાય એવી રીતે નહીં પણ એનાથી થોડું સ્થૂળ. પણ જે કોઈ જ્ઞાની ધર્માત્મા હોય તેવી તત્વોમાં કઈ શંકા આદિ આવે તો ગુણસ્થાન પડી જાય. ચોથા ગુણસ્થાનમાં હતા ક્ષાયોક્ષમીમાં પડી જાય વળી પાછી શંકા દૂર થઈ જાય તો પાછા ચોથામાં પહોંચી જાય. એટલે એવું કઈ એમાં બહુ મોટો અપરાધ જેવું નથી કે સમ્યક તો છૂટી ગયું પાછું થઈ જાય પાછું તૂટી જાય પાછું થઈ જાય. આ કર્ણાનિયોગ નો સિદ્ધાંત કરો. હવે દ્રવ્યાનિયોગ કેમ કે ભાઈ એક વાર જે થાય અપ્રતિરત ભાવે હવે રહેશે એ ભાવના પ્રધાન વાક્ય છે. બાકી થાય છૂટે એવું પોસિબલ છે અને કોઈકનું એવું પણ હોય કે છૂટે જ નહીં એવું પણ હોય. હવે દરેક જીવનો પુરુષાર્થ જુદા છે ખ્યાલ આવે. જે જીવને જેવો પુરુષાર્થ છે એ અનુસાર પરિણામોમાં તારતમ્યતા ચાલુ રહે છે. તો કોઈક જીવ એવા પણ હોય કે જેને ક્ષાયોક્ષમિક આમાં આવે છે ને કર્ણાનિયોગ પણ ઉત્કૃષ્ટ ક્ષાયોક્ષમિક સમ્યક દર્શન 66 સાગર સુધી રહી શકે ત્યાં સુધી ક્ષાયોક્ષમમાં જ છે. પછી એક અંતર્મુહૂર્ત માટે છૂટે ત્રીજામાં આવે સમ્યક પ્રકૃતિનો ઉદય આવે વળી પાછું 66 સાગર માટે એવું રહી શકે. કર્ણાનિયોગના ઘણા નિયમો છે બધા બહુ વાંચવા લાયક બરાબર. તો જો આપણે આ ઔક્ષમિક સમ્યક તો વાંચી ઔક્ષમિક ચારિત્ર વાંચી લઈએ એટલે આપણો સૂત્ર સાચી. આ જોડણી સમ્યક તો જે માતાજી કહેતા હતા જોડણી સમ્યક તો એટલે બસ આ હવે ક્ષાયિક ને સીધું જોડશે એમ એને જોડણી સમ્યક તો કહેવાય. એટલે જે ક્ષાયોક્ષમિક ધર્માત્મા હોય ક્ષાયોક્ષમિક સમ્યક તો હોય અપ્રતિયત ભાવે પુરુષાર્થ કરશે એટલે એમનું ક્યારે પડશે જ નહીં અને પછી કેવળી ભગવાનના પાદમૂલમાં ક્ષાયિક સમ્યક તો હંમેશા કેવળી ભગવાનની સમક્ષ જ થાય. તો કેવળી ભગવાનના પાદમૂલમાં જશે ત્યાં એ ક્ષાયિકમાં કન્વર્ટ કરે છે એટલે જોડણી સમ્યક તો કહેવાય. જોડણી ચાલુ કહેવાય છૂટે છે સીધું પ્રગટ કરે એટલે ગુરુદેવજી કહેતા હતા કે જે પંચમ કાળમાં જેને આવો પુરુષાર્થ કર્યો હોય અને સમ્યક તો પ્રગટ કરે તો એ જીવનો તો પુરુષાર્થ એવો છે કે એના પડે જ નહીં એવું ગુરુદેવજી કહેતા હતા. ગમ્યા પ્રવચન જો હવે આપણે ઔક્ષમિક ચારિત્ર ક્યારે હોય છે કયા ગુણસ્થાનમાં? અરે હમણાં તો વાત થઈ 11મા ગુણસ્થાન. ચોથા ગુણસ્થાનથી ક્યારે હોતું નથી ખાલી 11મા જ ઔક્ષમિક ચારિત્ર હોય છે. આ ઉપરના જે અનંતાનો બંધીનો ઉપશમાદી કીધું એ ઉપચારથી કથન છે, એને ઔષમિક ચારિત્ર કહેવાતું નથી. જો પાંચે જીવ જે ચારિત્ર ભાવ વડે ઉપશમ શ્રેણીને લાયક ભાવ પ્રગટ કરે તેને ઔષમિક ચારિત્ર કહે છે. તે વખતે મોહનીય કર્મની અપ્રત્યાખ્યાના વર્ણાદી 21 પ્રકૃતિઓનો સ્વયં ઉપશમ થાય છે. 21 કિરૂપ 25મો કિરૂપ, કેમ કે જે શ્રેણી ચડે છે એને અનંતાનુબંધીની તો પહેલા જ વિસંયોજના થઈ ગઈ છે, ચાર તો પહેલા જ નાશ કરી નાખ્યો, એટલે 21 પૈસા બરાબર. તો જો પ્રશ્ન, જળ કર્મ પ્રકૃતિનું નામ સમ્યક તો કેમ હોય? આપણે અહીંયા આને કીધું સમ્યક પ્રકૃતિ એવી રીતના કર્મનું નામ આપ્યું છે ને, તો કર્મ પ્રકૃતિ નામ સમ્યક તો કેવી રીતના હોય? સમ્યક દર્શનની સાથે સહચરિત ઉદય હોવાના કારણે ઉચ્ચારથી કર્મ પ્રકૃતિને સમ્યક્તો નામ આપવામાં આવે છે. એ સમ્યક પ્રકૃતિ જે કહેવાય છે તો એ દેહ જ્ઞાતિ પ્રકૃતિ છે, એટલે એનો ઉદય પણ હોય તો જીવના સમ્યક દર્શનને નાશ થતો નથી, એને હાનિ થતી નથી, થોડો દોષ લાગે છે પણ એનો ઘાત થતો નથી, એટલે એની સાથે સહચારી છે એટલે એને પણ સમ્યક પ્રકૃતિ નામ આપ્યું. તો જો આ રીતે આજે આપણે ઔષમિક સમ્યક્તના ભેદ પ્રભેદ જોયા, નેક્સ્ટ ટાઈમ આપણે શાયિક ભાવના ભેદ પ્રભેદ જોશું અને પછી આગળ એને જીવવાનું પૂછી લઈએ. હે જિનવાણી ભારતી તોની જપો નિહરે જ્યોતિ શરણાગ્રહે તો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે તુજે લોકારો તો વાણી માં સકલમ સદા દે તું. બોલો જિનવાણી માં સુનો અનંત રૂપાલી ધાન શ્રી કહાન ગુરુદેવ નો પ્રશમૂર્તિ ભગવતી માતનો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.